समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निर्जरा अधिकारनी गाथा 204 करी। 204 मुख्यताथी जे वात आवी एने गुरुदेवे अहींया बहु सरस रीते कही छे। प्रवचन रत्नाकर ભાગ 7 પાન નંબર 188 ઉપર છેલ્લે કહ્યું કે આ ગાથામાં 10 બોલથી કહેવામાં આવ્યું। કયા 10 બોલ છે? કે પહેલું કે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, જ્ઞાનનું જ એકનું આલંબન કરવું। કેમ કે બીજો બોલ છે તેના આલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ થાય છે, તેના એટલે જ્ઞાનના આલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ થાય છે। ત્રીજો બોલ છે કે તે વડે ભ્રાંતિનો નાશ થાય છે, જ્ઞાનનું આલંબન કરવું તેના વડે ભ્રાંતિનો નાશ થાય છે। ચોથો બોલ છે ભ્રાંતિનો નાશ થતાં આત્માનો લાભ થાય છે, ભ્રાંતિ એટલે મિથ્યાત્વ, એવા મિથ્યાત્વનો લાભ થતા આત્માનો લાભ થાય છે। અને પાંચમો બોલ છે તે વડે અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, એટલે કે જ્ઞાનનું આલંબન લેતા ભ્રાંતિનો નાશ થયો અને આત્માનો લાભ થયો એટલે અનાત્માનો પરિહાર થયો। અને છઠ્ઠો બોલ છે કે તેનાથી કર્મ જોરાવર થઈ શકતું નથી, અનાત્માનો પરિહાર થયો, આત્માનો લાભ થયો, ભ્રાંતિનો નાશ થયો એટલે પછી કર્મ જોરાવર થઈ શકતું નથી। સાતમો બોલ છે તથા રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી, કર્મ જોરાવર થઈ શકતું નથી અને રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી। આઠમો બોલ છે તેનાથી કર્મ આશ્રવતું નથી, નવું કર્મ બંધાતું નથી। અને નવમો બોલ છે પૂર્વના બંધાયેલા કર્મ નિજરી જાય છે। તથા દસમો બોલ સમસ્ત કર્મનો અભાવ થતા સાક્ષાત મોક્ષ થાય છે। ગાથા 204 ખૂબ વિસ્તાર કર્યા પછીથી ગુરુદેવે નિષ્કર્ષ રૂપ આ 10 બોલ કયા, જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, તેના આલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ થાય છે, તે વડે ભ્રાંતિનો નાશ થાય છે, ભ્રાંતિનો નાશ થતા આત્માનો લાભ થાય છે, તે વડે અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે અને તેનાથી કર્મ જોરાવર થઈ શકતું નથી તથા રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી, તેનાથી કર્મ આશ્રવતું નથી એટલે કે નવું કર્મ બંધાતું નથી અને પહેલાના એટલે પૂર્વના બંધાયેલા કર્મ નિર્જરી જાય છે તથા સમસ્ત કર્મનો અભાવ થતા સાક્ષાત એટલે કે પર્યાયમાં મોક્ષ થાય છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ જ ક્રમ દર્શાવ્યો છે અને એ જ આ ગાથામાંથી આપણે સમજવાનું છે, એ જ તાત્પર્ય છે, એ જ પ્રયોજનભૂત વાત છે। તો આ રીતે આપણે ગાથા 204 પૂરી કરીએ છીએ। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 141. અચ્છાચ્છા સ્વયં ઉચ્છલંતી યદી માહા સંવેદન વ્યક્તયો નિસ્પિત અખિલ ભાવ મંડળ રસ પ્રાગભાર મત્તા ઈવ યશા ભિન્ન રસ સ એષ ભગવાનેકો પ્યેનેકી ભવન વલ્ગતિ ઉત્કલિકાભિ અદ્ભુત નિધિ ચૈતન્ય રત્નાકર. કળશ 141 ના અર્થમાં કહે છે કે નિસ્પિત અખિલ ભાવ મંડળ રસ પ્રાગભાર મત્તાહા ઈવ, એટલે કે પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ, તેની અતિશયતાથી જાણે કે મત થઈ ગઈ હોય એવી. શું તો કહે છે કે યશ્ય ઇમાહા અચ્છ અચ્છાહા સંવેદન વ્યક્તયો, જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ, શું કહ્યું કે પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ, તેની અતિશયતાથી જાણે કે મત થઈ ગઈ હોય એવી, જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ યદ સ્વયં ઉચ્છલંતી આપોઆપ ઉછળે છે. શું આપોઆપ ઉછળે છે? કે નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ આપોઆપ ઉછળે છે. શું છે તે? તો કે પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ, બધા જ પદાર્થોનું જેમાં જ્ઞાન થઈ ચૂક્યું છે, બધાને જેણે જાણી લીધું છે, અને એની અતિશયતાથી જાણે કે મત થઈ ગયો હોય એવી, જેની નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ, એટલે કે બધાનું જ્ઞાન કરી લીધું હોય અને નિર્મળતાથી પણ નિર્મળ, એક પછી એક વિશેષ વિશેષપણે નિર્મળ થતી સંવેદન વ્યક્તિઓ, એ જ્ઞાનની અભિવ્યક્તિઓ છે, એ આપોઆપ ઉછળે છે. બહુ સરસ વાત કરી છે. જ્ઞાન પર્યાયો અનુભવમાં આવે એ વખતે ભલે જ્ઞાનના ભેદો છે, છતાં પણ એ આપોઆપ એ ઉછળે છે. કેમ ઉછળે છે? તો કે સમસ્ત પદાર્થના સમૂહરૂપી રસ, તેની અતિશયતાથી જે પી જવામાં આવેલું છે, તેનાથી એ મત થઈ હોય, એટલે કે સમસ્ત પદાર્થોને જેણે જાણી લીધું છે, સમસ્ત પદાર્થો નું જ્ઞાન કરી લીધું છે, એટલે કૃતકૃત થયો છે, એટલે હવે કોઈ પ્રત્યે જાણવાની અભિરૂચિ થઈ નથી, જાણવાની અભિરૂચિ હવે રહી નથી, અને એમ થતા એના જ્ઞાનની પર્યાયો નિર્મળથી પણ નિર્મળ, અધિક અધિક નિર્મળ થતી એને સંવેદનમાં આવે છે, અને એવી સંવેદન વ્યક્તિઓ એ કોઈના કારણે નહીં પણ આપોઆપ ઉછળે છે. અને આગળ કહે છે કે સહ એષ ભગવાન અદ્ભુત નિધિ ચૈતન્ય રત્નાકર. તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્ય રત્નાકર, અભિન્ન રસ એક અપી અનેકી ભવન ઉત્કલિકાભિ કલગતિ, એટલે કે એવો આ ચૈતન્ય રત્નાકર જ્ઞાન પર્યાયો રૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે, એવો એક હોવા છતાં અનેક થતો જ્ઞાન પર્યાયો રૂપી તરંગો વડે ડોલાયમાન થાય છે, ઉછળે છે. શું કહ્યું? કે એવો આ ચૈતન્ય રત્નાકર, જો અહીંયા ચૈતન્ય રત્નાકર કયો છે, મહાસાગર છે જેના તળમાં અસંખ્ય રત્નો પડ્યા છે. અહીંયા તો આ ભગવાન આત્મા છે જેમાં અનંત ગુણો રૂપી રત્નો ભર્યા પડ્યા છે. એવો આ ચૈતન્ય રત્નાકર જ્ઞાન પર્યાયો રૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એટલે એને જ્ઞાન પર્યાયો સાથે અભિન્નપણું છે. જ્ઞાન પર્યાયો એનાથી કાંઈ જુદી નથી અને એવો છે છતાં પણ એ એક છે અને એક છે છતાં એ જ્ઞાન પર્યાયો રૂપે અનેક થાય છે એવો અનેક દેખાય છે એમ એ જ્ઞાન પર્યાયો રૂપી તરંગો દ્વારા એ દોલાયમાન થાય છે. જ્ઞાન પર્યાય રૂપી તરંગો વડે એ દોલાયમાન થાય છે છતાં એ તરંગો એ એમાં ને એમાં જ સમાય છે. જેમ સમુદ્રમાં તરંગો ઉછળે છે પણ એ તરંગો એમાં જ સમાય છે એવી રીતે આ ચૈતન્ય રત્નાકર આ જ્ઞાનનો મહાસમુદ્ર એની અંદર આ જ્ઞાનની પર્યાયો ઉછળે છે અને એમાં જ સમાય છે એવો આ ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકર છે અને એમાં આ જ્ઞાનની પર્યાયો સંવેદન વ્યક્તિઓ આપોઆપ ઉછળે છે કે કોઈને કારણે કોઈ સાધનથી ઉછળે છે એમ નથી. બહુ સરસ વાત મૂકી છે પ્રભુ. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે શું હોય છે અને અહીંયા તો એ વાત દર્શાવી છે ને કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ ભેદની વાત કરી પણ એ જ્ઞાન જ છે એ વાત અગાઉની ગાથામાં સમજાવવામાં આવી અને એવા જ્ઞાનનું આલંબન લેતા મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ આખો ક્રમ પણ સમજાવ્યો. એટલે હવે એવા જ્ઞાનનો અનુભવ ભલે ત્યાં ભેદ રહ્યા પણ એ ભેદ બધા એમાં જ સમાય છે અને એકમાત્ર એ જ્ઞાન જ અનુભવમાં આવે છે. એટલે એ પર્યાયો માટે એમ શબ્દો મૂક્યા કે જ્ઞાન પર્યાયો રૂપી તરંગો છે એવા ચૈતન્ય રત્નાકર ભગવાન આત્માથી એ અભિન્ન છે એટલે કે જુદા નથી અને એ બધા તરંગો અનેક છે એટલે અનેક તરંગો એટલે કે જ્ઞાન પર્યાયો એમાં ડોળાયમાન થાય છે છતાં ભગવાન આત્મા તો એક જ છે એટલે કે એક હોવા છતાં અનેક થતો જ્ઞાન પર્યાયો રૂપી તરંગો વડે એ ડોલાયમાન થાય છે. કોણ ડોલાયમાન થાય છે? ચૈતન્ય રત્નાકર એ જ્ઞાનનો સમુદ્ર મહાસાગર એ ડોલાયમાન થાય છે. ભગવાન આત્મામાં એ જ્ઞાનની પર્યાયો પેલા સમુદ્રમાં જેમ તરંગો ઉઠે અને સમુદ્રમાં સમાઈ જાય એવી જ રીતે એ જ્ઞાન પર્યાયો એમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થાય છે તો કોના કારણે થાય છે? કોઈના કારણે નથી થતી, સ્વયં એમાં જ ઉત્પન્ન થાય છે. આવી વાત કરી છે. બહુ સુંદર શ્લોક કયો છે આ. એના ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જેમ ઘણા રત્નો વાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઉછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાન સમુદ્ર આત્મા એક જ્ઞાન જળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે. તે વ્યક્તિઓ એક જ્ઞાન રૂપ જ જાણવી, ખંડ ખંડ રૂપે ન અનુભવવી. આખો સમુદ્ર છે એમાં જળમાં ક્યાંય ખંડ ખંડ થતા નથી, સમુદ્રના જળમાં કોઈ ભાગ પડતા નથી, એમાં તરંગો ઉછળે છે એ પણ એ જ જળ છે. એટલે અહીંયા તો મહાસાગરની વાત મૂકી અને સમજાવ્યું કે મહાસાગરમાં જેમ તરંગો ઉઠે છે, જેમ પાણીની લહેરો ઉછળે છે એ બધું એક જળ રૂપે જ છે, એવી રીતે ભગવાન આત્મા એક જ્ઞાન જળ રૂપી ભરેલો છે અને એમાં અનંત ગુણો છે, જેમ સમુદ્રમાં અસંખ્ય રત્નો હોય એવી રીતે આ ભગવાન આત્મામાં અનંત ગુણો પડ્યા છે અને અહીંયા એવો આ ભગવાન આત્મા એક સમુદ્રની પેઠે લહેરાઈ રહ્યો છે અને સમુદ્રમાં જેમ પાણીની છોળો ઉછળે છે એના તરંગો થાય છે એવી રીતે અહીંયા કર્મના નિમિત્તથી જ્ઞાનની પર્યાયો અનેક રૂપે ઉછળતી દેખાય છે પણ તે બધું છેવટે તો એ જ્ઞાનરૂપી જળ જ છે કે જ્ઞાનનો મહા સમુદ્ર જ છે એ ક્યાંય કોઈ રીતે ખંડ ખંડ પણે નથી એટલે એને એમ ખંડ ખંડ રૂપે ન જાણવો એવા જે તરંગો છે એને જુદા જુદા ભિન્ન ભિન્ન ન જાણતા એને એક જ્ઞાન સમુદ્ર રૂપે જ સમજવા આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે બહુ ભાવવાહી પ્રવચન આપ્યું છે આપણે એ પ્રવચન લઈએ એમાંથી આપણને પ્રયોજનભૂત અને તાત્પર્ય જે કહેવા માંગે છે આ કળશ દ્વારા અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ બરાબર સમજાઈ જશે તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું આ કળશ ઉપરનું પ્રવચન પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 189 કળશ 141 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે નિર્મળ જ્ઞાનની પર્યાય સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસને પી બેઠી છે અને તેને અતિશયતાથી જાણે કે મત થઈ ગઈ છે અર્થાંત શ્રુત જ્ઞાનની પર્યાય પણ ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે અને તેથી જાણે મત થઈ ગઈ છે જો શ્રુત જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાનની અહીંયા વાત કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે તો પૂર્ણ દશા થઈ ગઈ છે પણ હજી કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી પૂર્ણ દશા પ્રાપ્ત થઈ નથી અને જ્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એ સમયની વાત લીધી છે એટલે મતિશ્રુત જ્ઞાન દ્વારા એ પોતે સમ્યક જ્ઞાન કરે છે આત્માને જાણે છે આત્માનું જ્ઞાન કરે છે તો કહે છે કે શ્રુત જ્ઞાનની પર્યાય પણ ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે અને તેથી જાણે મત થઈ ગઈ છે આવું એનું જ્ઞાન સામર્થ છે છતાં અરે અજ્ઞાનીએ એને દયા દાન આદિ રાગમાં વેચી દીધો છે ઓહો કેવી વાત કરી ભગવાન આત્મા કેવો છે એ નિર્મળ જ્ઞાનની પર્યાય સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસને પીને બેઠી છે અને તેને અતિશયતાથી જાણે છે જે મત થઈ ગઈ છે અર્થાત એ શ્રુત જ્ઞાનની પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે એવી તો એની એ પર્યાય છે એવો એ ભગવાન આત્મા છે એની એક સમયની પર્યાયમાં એને ત્રણ કાળ અને ત્રણ લોકનું એને જ્ઞાન થઈ જાય છે એવો એ ભગવાન આત્મા છે એવું એના જ્ઞાનનું સામર્થ્ય છે અને એવા ભગવાન આત્માનું લક્ષ નહીં કરતા એવા ભગવાન આત્માનું મહાત્મા નહીં આણતા આ અજ્ઞાનીઓ એને દયા દાન આદિમાં લઈને બેસી ગયા છે એવા રાગમાં ને રાગમાં એ રાચી રહ્યા છે એટલે ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીઓએ એને દયા દાન આદિ રાગમાં વેચી દીધો છે શ્લોકની વાતને આગળ સમજાવતા 190માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા અતિ નિર્મળ છે અહીં કહે છે કે તેના આશ્રયે પ્રગટ થયેલી ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થયેલી નિર્મળ પર્યાય જાણે મત થઈ ગઈ છે કેમ તો કહે છે કે તે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસને પી બેઠી છે એટલે શું સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસને પી બેઠી છે એટલે શું એટલે કે અનંતા પદાર્થોને જાણવાનો પોતાની પર્યાયમાં જે રસ છે તે રસની અતિશયતા વડે જાણે તે મત થઈ ગઈ છે અનંતા પદાર્થોને જાણવાની એ પર્યાયમાં તાકાત છે અને એવા એ અનંતા પદાર્થોને જાણીને એટલે એની અતિશયતા વડે એ મત થઈ ગઈ છે. એ જ્ઞાનની વર્તમાન પર્યાય વડે ત્રિકાળી જ્ઞાયકને જાણવામાં આવતા તે પર્યાય બીજા અનંત દ્રવ્ય ગુણ પર્યાયને પણ જાણે છે, એટલે અહીંયા એમ કહ્યું કે મત થઈ ગઈ છે. જ્ઞાનની વર્તમાન પર્યાય કે જે ધ્રુવનું લક્ષ કરતા સ્વને જાણે છે, એ જ વખતે એ બીજા અનંત દ્રવ્ય ગુણ પર્યાયને પણ જાણે છે, અને તેથી જાણે હવે બધું જ જાણી લીધું, એટલે કે બધું જગત આખામાં જે કંઈ જ્ઞેય છે એ બધું, જે જાણવા લાયક છે એ બધું જ જાણે કે જાણી લીધું, બધું જ જણાઈ જાય છે. જાણવા પ્રત્યે એનું લક્ષ થતું નથી, એનું લક્ષ તો સ્વરૂપ તરફ જ છે. એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે એ બીજા અનંત દ્રવ્ય ગુણ પર્યાય એને જણાઈ જાય છે, અને એમ એ કૃત્ય થઈ જાય છે કે હવે જાણે કે બધું જ જાણી લીધું છે, હવે કાંઈ જ જાણવું બાકી નથી, એમ એ મત થઈ ગઈ છે. જ્ઞાનની એક સમયની પર્યાયની અહીંયા વાત કરી છે. તો એ પૂર્ણ જ્ઞાન કેવું હોય? જેની એક સમયની પર્યાય લોકાલોકને જાણે એવો એ ભગવાન આત્મા છે, એવું એ જ્ઞાન છે. તેવા એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું મહાત્મ ન આણી અને જીવ શુભાશુભ ભાવને કારણે અનંત કાળથી 84 લાખ યુનિમાં ભવના ભ્રમણ કરી રહ્યો છે. અહીંયા તો કહે છે કે ધ્રુવનું લક્ષ કરતા, સ્વનું જ્ઞાન કરતા જે પર્યાય થઈ, એ જ્ઞાનની પર્યાયમાં એને અનંત પદાર્થો જણાઈ જાય છે. અનંત દ્રવ્ય ગુણ અને અનંતી બીજી પર્યાયો બધું જ એને હવે જણાઈ જાય છે, એ બધું એને જાણી લીધું છે. એટલે શરૂઆત જ કેવી કરી, પહેલી લીટીમાં જ કેવી વાત કરી દીધી શરૂઆતમાં, એટલા માટે જ શરૂઆત જ એ રીતે કરી કે પદાર્થોના સમૂહરૂપી રસને પી બેઠી છે. એટલે જ્ઞાનની પર્યાય એ બધાને જાણી ચૂકી છે. પદાર્થોનો સમૂહ, જગતના બધા જ પદાર્થો, એનું જ્ઞાન એ પર્યાયે કરી લીધું છે. એ પર્યાયમાં એ જ્ઞાન આવી ગયું છે. કેવી રીતે આવી ગયું? તો કે ધ્રુવનું લક્ષ થતા જ્યારે સ્વને જાણે છે ત્યારે સઘળું જણાઈ જાય છે, કાંઈ બાકી રહેતું નથી. ભગવાન આત્માનું લક્ષ કરતા પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દેતા જે જ્ઞાન થાય છે, એ જ્ઞાનની પર્યાયમાં પોતે ભગવાન આત્માને જાણે છે. પણ એ વખતે જગતના જ્ઞેય માત્ર એને એમાં જણાઈ જાય છે, એને એમાં કૃતકૃત્યતા થઈ જાય છે કે હવે બધું જણાઈ ગયું છે, હવે કાંઈ જાણવાનું બાકી રહ્યું નથી. આખો એ ભાવને અહીંયા પ્રદર્શિત કર્યો છે, બહુ સરસ રીતે મૂક્યો છે. સંસ્કૃતની રીતે જોઈએ તો પણ આચાર્ય ભગવાને જે શબ્દો મૂક્યા છે એ પણ અદભુત છે. રચના પણ એવી જ અદભુત સાદુલ વિક્રીડિત છંદમાં કરી છે, અને એના ભાવ પણ એવા જ ભર્યા છે. બહુ સરસ વાત કરી છે. ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનની વર્તમાન પર્યાય વડે ત્રિકાળી જ્ઞાયકને જાણવામાં આવતા તે પર્યાય બીજા અનંત દ્રવ્ય ગુણ પર્યાયને પણ જાણે છે, અને તેથી હવે બધું જ જાણી લીધું છે, હવે કાંઈ જ જાણવું બાકી નથી, એમ મત થઈ ગઈ છે. જેણે એકને શુદ્ધ જ્ઞાયકને જાણ્યો તેણે પર્યાયમાં બધું જાણ્યું, આવી આ વ્યાખ્યા છે અને આવો આ ધર્મ છે. વ્યવહારના રશિયાને આમાં કાંઈ રસ પડે નહીં એટલે પછી પ્રશ્ન કરે. અહીંયા પણ એવો જ પ્રશ્ન કર્યો કે તો શું જાત્રા કરવી, પરની દયા પાળવી, વ્રત કરવા, ઉપવાસ કરવા એ ધર્મ નથી? પેલું ભગવાન આત્માને જાણવાને ધર્મ કયો ને? એટલે અહીંયા પાછો આવો પ્રશ્ન મૂકી દીધો કે આ જાત્રા કરવી, પરની દયા પાળવી, વ્રત કરવા, ઉપવાસ કરવા એ કાંઈ ધર્મ નથી? એક વાત કહું, કોઈએ એમાં ખોટું લગાડવાની જરૂર નથી, પણ જાત્રા કરવાના નામે મોટાભાગના લોકો શું કરે છે? મોટાભાગના લોકો જાત્રાના નામે શું કરે છે? જાત્રા કરવા જાય, ત્યાં પહોંચે ત્યારે ફક્ત 2-5 મિનિટ માટે એ મંદિરની અંદર એ નમસ્કાર કરે, અથવા તો બહુ બહુ તો 15-20 મિનિટ 25 મિનિટની એ પૂજા કરે, પણ બાકીનો બધો સમય ઘેરેથી નીકળીને ત્યાં જાય ને ત્યાંથી પાછા આવે એ દરમિયાનમાં શું કરે છે? અહીંયા કેટલાય લોકો અમુક અમુક જાત્રાના સ્થળ છે ત્યાં અમુક એકમના દિવસે ને અમુક પૂનમના દિવસે છેક બોમ્બેથી નીકળીને જાય છે અને રસ્તામાં ખાતા પીતા મોજ મજા કરતા જાય છે, કાંઈ ભગવાનનું નામ લેતા નથી, કાંઈ કોઈ ધર્મની વાર્તા કરતા નથી અને એવી એ જાત્રા કરે છે. જાત્રાનો અર્થ પણ સમજતા નથી. એ જાત્રા એટલે એવા સ્થાનમાં જવું કે જ્યાં તમને એવા જ્ઞાની પુરુષોનો સંપર્ક થાય, એમની સાથે સત્સંગ કરવાનો તમને યોગ પ્રાપ્ત થાય અને તમે તમારા ઘરથી દૂર નીકળીને જાઓ છો એટલે બધો જ સમય તમે એ જ્ઞાન ક્રિયામાં વિતાવો, એ પાછળનો એવો આશય છે. બાકી પ્રતિમા તો બધી જગ્યાએ સરખી જ છે, કોઈ પ્રતિમા છે ત્યાં ભગવાન છે જ નહીં. ભગવાન તો સિદ્ધ થઈ ગયા, એ તો સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યા છે અને અરિયંદ ભગવાન સિમંદર પ્રભુ આદિ તો મહાવીર ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે. અહીંયા આ પ્રતિમામાં કાંઈ નથી. કોઈ પણ પ્રતિમાની સમક્ષ જતા એમને આપણે યાદ કરીએ તો એવો જ ભાવ થાય છે. પણ જાત્રા કરવા પાછળનું ખાસ મહત્વ એ છે કે ત્યાં આપણને એવા મહાપુરુષોનો સંપર્ક થાય, એવા સત્સંગ થાય. અને કેટલાક એવા ક્ષેત્રો છે કે જ્યાંથી પૂર્વે મહાપુરુષો એ મુક્તિને પામ્યા છે, એમનો મોક્ષ થયો છે એટલે સીધા જ ઉપર એ જગ્યાએ તે બિરાજી રહ્યા છે એટલે આપણને એમનું વિશેષ સ્મરણ થાય. પણ એ બધું તો એક બાજુ રહ્યું ને, અહીંયા તો બધા ખાતા પીતા લહેર કરતા મોજ મજા કરતા બસ એક પિકનિક કરે છે, બીજું કાંઈ કરતા નથી. અને દરેક પૂનમે ને દરેક એકમે ને બધી કંઈક કરે છે. કેટલા વખતથી આ બધું અહીંયા ચાલી રહ્યું છે ને એને એ ધર્મ સમજે છે, આમાં ક્યાં ધર્મ આવ્યો? એટલે ગુરુદેવ અહીંયા વાત કરે છે, આજે પ્રશ્ન કર્યો ને કે શું જાત્રા કરવી, પરની દયા પાળવી, વ્રત કરવા, ઉપવાસ કરવા એ બધો કાંઈ ધર્મ નથી? એટલે એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે ના, તે ધર્મ નથી. કેમ? કેમ કે બાપુ એ તો બધા રાગના, શુભ રાગના અનેક પ્રકાર છે. એ બધો શુભ ભાવ છે. સાચા અર્થમાં યાત્રા કરવામાં આવે તો પણ એ શુભ ભાવ જ છે, જેને લીધે પુણ્યનો બંધ પડે એ શુદ્ધ ભાવ નથી. શુદ્ધ ભાવ તો પોતાના સ્વરૂપમાં જતા થાય છે. પોતાનું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપે થતા, એવા શુદ્ધ સ્વરૂપે પરિણમતા નિર્મળ પર્યાય થાય છે, નિર્મળ પરિણામ થાય છે, એ ધર્મ છે. અને એ વખતે સંવર થાય છે અને નિર્જરા થાય છે. બાકી શુભ ભાવ છે એ તો પુણ્યબંધનું કારણ છે. એટલે એ બધા રાગના, શુભ રાગના અનેક પ્રકાર છે. ધર્મ તો એક વિતરાગ ભાવ માત્ર છે. જો ધર્મમાં અને શુભ ભાવમાં આ ફેર છે. ધર્મ છે એ તો વિતરાગ ભાવ છે અને એવો ધર્મ પામતા વિતરાગી પર્યાય થાય છે. વિતરાગી પર્યાય કેવી છે? વિતરાગી પર્યાય એ બંધનું કારણ નથી, એ અબંધ રૂપ છે. એ દ્વારા આશ્રવ કે બંધ થતા નથી એવી એ વિતરાગી પર્યાય હોય છે. જ્યારે શુભ ભાવ છે એ શુભ ભાવ દ્વારા તો પુણ્યનો બંધ થાય છે. ધર્મ તો એક વિતરાગ ભાવ માત્ર છે. અને એવું ધર્મનું જેને આલંબન થયું છે એટલે કે પોતાના સ્વરૂપનું આલંબન લઈ અને જે વિતરાગી પર્યાય પ્રગટ થઈ છે એ જ જીવનમાં કરવા જેવું છે, એ જ એકમાત્ર લક્ષ્ય છે. એટલે એણે જ પ્રાપ્ત કરી લીધું છે, એ જ સમ્યક દ્રષ્ટિ છે, એને ભવના ભ્રમણ હવે રહ્યા નથી. અહીંયા કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવી પ્રભુ આત્મામાં એકાગ્ર થવાથી જે નિર્મળ નિર્વિકાર વિતરાગી પરિણતિ પર્યાય પ્રગટ થાય તે અહિંસા ધર્મ છે. જો જાત્રાની વાત કરી અને અહિંસાની પણ વાત કરી, અહિંસાની વાત એટલે કઈ અહિંસા? પોતાના સ્વભાવ ભાવે પરિણમવું અને પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એ અહિંસા છે. અન્ય ભાવે થવું, શુભ કે અશુભ ભાવે થવું, એમાં તો પોતાના શુદ્ધ સ્વભાવ ભાવનો ઘાત થાય છે, એ હિંસા છે. એટલે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મામાં એકાગ્ર થવાથી, પોતાના સ્વભાવ ભાવે પરિણમન કરવાથી જે વિતરાગી પરિણતિ થાય છે એ જ સાચા અર્થમાં અહિંસા છે, એ જ ધર્મ છે, એ જ અહિંસા ધર્મ. અને તે જ સત્ય છે, તે જ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ નામ આત્મા અને એમાં ચરવું એવો એ બ્રહ્મચર્ય રૂપ ધર્મ છે અને અપરિગ્રહ રૂપ ધર્મનો એ પરિણામ છે. એમાં કોઈ પરિગ્રહ રહેતો નથી, શુભ ભાવ પણ નથી, વિકલ્પ પણ નથી, વિકલ્પ માત્રનો પણ પરિગ્રહ ત્યાં રહ્યો નથી, એવો એ ધર્મ છે, અપરિગ્રહ રૂપ ધર્મ છે. આગળ અહીંયા 191માં પાના ઉપર કહે છે કે જ્ઞાનની નિર્મળ પર્યાય જાણે મત થઈ ગઈ છે એવી વાત આવીને તો કહે છે કે ભાઈ જ્યાં આત્માની જ્ઞાન પર્યાયમાં પોતાનું શુદ્ધ ત્રિકાળી પરિપૂર્ણ સ્વરૂપ જણાયું, નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતાના સ્વરૂપને અનુભવે છે અને એને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનની પર્યાયની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે જ્યાં આત્માની જ્ઞાન પર્યાયમાં પોતાનું શુદ્ધ ત્રિકાળી પરિપૂર્ણ સ્વરૂપ જણાયું તો તે પર્યાયમાં વિશ્વના જેટલા પદાર્થો છે તે બધાનું જ્ઞાન પણ સમાઈ જાય છે. જો આત્માનું જ્ઞાન કરતા બીજા બધાનું જ્ઞાન સહજ રીતે થઈ જાય છે, નિર્મળ જ્ઞાનની પર્યાય જ્ઞાનરસની અતિશયતા વડે સ્વને અને પરને પીને જાણીને જાણે મત થઈ ગઈ છે, એટલે કે હવે જાણવાનું કાંઈ બાકી નથી. બહુ સુખની વાત છે પ્રભુ. એનું લક્ષ્ય તો પોતાના સ્વરૂપને જાણવા તરફ જ રહ્યું છે, પોતાના સ્વરૂપને જે જાણે છે, પણ બીજું બધું એમાં જણાઈ જાય છે, જ્ઞેય માત્ર એમાં ઝળકે છે. જ્ઞાન તો અરીસાની જેમ છે ને, અરીસામાં એની સામે જે છે તે બધા બિંબો પ્રતિબિંબિત થાય છે. સામે જે બહારમાં રહ્યા છે એ બિંબ છે અને અરીસામાં જે દેખાય છે એ એનું પ્રતિબિંબ છે. એવી રીતે આ જ્ઞાનરૂપી અરીસો છે અને એની અંદર જ્યારે એની નિર્મળતા છે ત્યારે બીજા બધા જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે. એટલે જ્યારે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે ત્યારે જે નિર્મળ પરિણામ થાય છે, એટલે કે એ જ્ઞાનરૂપી અરીસો ખૂબ સ્વચ્છ છે, એની નિર્મળતા એ વખતે આપણને જણાય છે. અને એ નિર્મળતા કઈ રીતે જણાય છે તો કે એમાં જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે, એટલે એ નિર્મળ પર્યાય છે. નિર્મળ જ્ઞાનની પર્યાય જ્ઞાન રસની અતિશયતા વડે સ્વને અને પરને એ રીતે જાણે છે. અને એમ કહી વાત કરી કે જાણે એ પરને અને સ્વને જાણતા સમગ્ર પરને પી ગઈ હોય, એટલે કે હવે એને જાણવાનું કાંઈ બાકી રહ્યું જ નથી, એ રીતે એ સ્વ પર પ્રકાશક છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ છે ને, સર્વજ્ઞ સ્વભાવી છે, સર્વને જાણે એવો એનો સ્વભાવ છે. અને સર્વજ્ઞ સ્વભાવી છે એટલે તો એ પૂર્ણ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, સિદ્ધ થાય છે ત્યારે એ સર્વજ્ઞ જ હોય છે. એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એ સર્વજ્ઞ સ્વભાવી છે, માટે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એનો સ્વભાવ જ સર્વજ્ઞ છે. એને એક વખત કેવળ જ્ઞાન થાય છે, એ કર્મરહિત થાય છે, એટલે એ સર્વજ્ઞપણું અંદરમાંથી આપોઆપ પ્રગટ થાય છે. એ કોઈ બહારનું જ્ઞાન કરવાથી સર્વજ્ઞતા પ્રગટ નથી થતી. અને એ સર્વજ્ઞપણું સિદ્ધને પણ એમ જ રહે છે, કેમ કે એ એનો સ્વભાવ છે. એ અર્યંતને અને સિદ્ધને સર્વજ્ઞપણું કેમ છે તો કે એ આત્માનો સ્વભાવ છે. એટલે આત્મા સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ છે. તેની જ્યાં આંતરદ્રષ્ટિ થઈ ત્યાં જ્ઞાનની પર્યાયમાં આખો ત્રિકાળી ભગવાન જ્ઞાનનો સૂર્ય પ્રભુ આત્મા જણાયો અને તે પર્યાયમાં જગતના સમસ્ત પદાર્થોનું જ્ઞાન પણ સમાઈ ગયું. જાણે કે તે પર્યાય સ્વ અને પરને સમસ્ત પદાર્થોને જ્ઞાનમાં પી બેઠી ન હોય, શ્રુત જ્ઞાનની પર્યાય પણ પોતાના સ્વ પર પ્રકાશકપણાના સામર્થ્ય વડે સ્વ પરને સમસ્ત પદાર્થોને પીને જાણીને જાણે મત થઈ ગઈ છે. આવી વાત અજ્ઞાનીને બેસતી નથી, ન બેસે ને, કેમ કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્માના દ્રષ્ટિ અને અનુભવ વિના પોતે જે કાંઈ આચરણ કરે છે તે ચારિત્ર છે એમ એને મનાવવું છે. અને ભાઈ એ કંઈ એના લાભનું કારણ નથી. અજ્ઞાનીને શું માનવું છે અને મનાવવું છે? પોતાને માનવું છે ને એમ મનાવવું છે, એને એમ જસ્ટિફાય કરવું છે. શું જસ્ટિફાય કરવું છે? કે આત્માના અનુભવ વિના એ પોતે જે કાંઈ આચરણ કરે, એ વ્રત તપ જે કાંઈ કરે એ બધું ચારિત્ર છે, એવી એની ઊંધી માન્યતા છે. પ્રભુ એ બાળ વ્રત છે, એ બાળકની આખી રમત છે. બાળ વ્રત ને બાળ તપ કહીએ છીએ ને આપણે, એનો અર્થ શું છે? તેમ જેમ પેલા બાળકો ડોક્ટર ડોક્ટર રમે અથવા તો ચોર પોલીસ રમે, તો એમાં કઈ સાચું હોતું નથી, નથી કોઈ ડોક્ટર કે નથી કોઈ પેશન્ટ, અને એ રીતે છતાં એ રમતા હોય છે, તો આપણે એને રમત કહીએ છીએ. એવી રીતે આ સમ્યક દર્શન વિના, સંકિત વિના ના જે કઈ વ્રત તપ જે છે, એ કઈ મોક્ષનો માર્ગ થતો નથી. એ મોક્ષનો માર્ગ હોઈ શકે જ નહીં, એ સહકારી કારણ પણ નથી. માત્ર એ બાળકોના પેલા રમત જેવા છે, એટલે એને બાળ વ્રત ને બાળ તપ કહેવામાં આવ્યા છે. એનાથી કોઈ લાભ થતો નથી, માત્ર કોઈક વખતે પુણ્યનો બંધ પડે છે. દરેક વખતે તો પુણ્યનો બંધ પણ પડતો નથી, કેમ કે એ વખતના એના ભાવ કેવા છે એ અનુસાર બંધ પડે ને. એ વખતે પણ અભિમાન હોય કે મેં પાંચ ઉપવાસ કર્યા કે આઠ ઉપવાસ કર્યા, તેમાં પુણ્યનો બંધ કરતા વિશેષ તો પાપનો બંધ પડે છે. અહીંયા આપણે વાત ચાલે છે કે મિથ્યા દ્રષ્ટિ જે છે, અજ્ઞાની છે, એ એના આચરણને ચારિત્ર તરીકે માને છે અને મનાવે છે, પરંતુ એ એને લાભનું કારણ નથી, એમ ગુરુદેવે કહ્યું. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ચારિત્ર છે તે ધર્મ છે, આપ એકાંત કેમ કરો છો? પણ કયા ચારિત્રની વાત છે પ્રભુ? ચારિત્ર ધર્મ છે એની ક્યાં ના પાડી છે? પણ કયા ચારિત્રની વાત? પોતાના સ્વરૂપમાં સ્થિરતારૂપ જે ચારિત્ર છે એ ધર્મ છે. આ બાહ્ય વ્રત તપ જે પરના લક્ષ્ય થાય છે એ કાંઈ ધર્મ નથી. શરીરમાં ખોરાકનું ના આવવું એથી કાંઈ ધર્મ થતો નથી. જ્યાં શરીર પોતાનું નથી તો પછી શરીરમાં ખોરાક આવ્યો કે ન આવ્યો એથી એને ક્યાંથી ધર્મ થાય? એને ધર્મ ક્યાંથી થાય? એ તો શરીરથી જુદો ભગવાન આત્મા છે. એને વિકલ્પ ન કર્યો અને પોતાના સ્વરૂપમાં રહ્યો, પોતાના સ્વભાવ ભાવે રહ્યો, ત્યાં એને ધર્મ થાય. પણ એને વિકલ્પ કર્યો કે આ ખોરાક નથી ખાવો, તો એ સુભાવ થયો, એ બંધનું કારણ થયું, એથી કાંઈ ધર્મ નથી થતો. એટલે ચારિત્ર કોને કહેવું એની પણ હજી એને સમજ નથી. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે ચારિત્ર છે તે ધર્મ છે, એ યથાર્થ છે, પરંતુ તેનું મૂળ તો સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વિના, સાચી શ્રદ્ધા વિના, સાચી સમજ વિના, પોતે કોણ છે એના ભાન વિના, સમ્યક્ત વિના કોઈ ચારિત્ર હોતું નથી. માટે વિના સમ્યક દર્શન ચારિત્ર આચરણ આવ્યું ક્યાંથી? સમ્યક દર્શન વિના ચારિત્ર એટલે આચરણ કેવી રીતે આવે? વસ્તુની જ ખબર નથી તો પછી ચારિત્ર ક્યાંથી આવ્યું? દ્રષ્ટિ જ નથી થઈ, પોતાના સ્વરૂપને જાણતો નથી, તો પછી સ્વરૂપનું ચારિત્ર એને ક્યાંથી આવે? સમ્યક દર્શન વિનાના જેટલા વ્રત તપ વગેરે આચરણ છે, તેનો તો ભગવાને બાળ વ્રત અને બાળ તપ કહ્યા છે. અને જ્ઞાનીને પણ જે રાગનું આચરણ છે તે ચારિત્ર ક્યાં છે? જ્ઞાનીને પણ એ રાગનું આચરણ, સુભાવનું આચરણ છે, એને કાંઈ ચારિત્ર નથી કહ્યું. જ્ઞાની મહાપુરુષ જે સાતમા ગુણસ્થાને છે અને છઠ્ઠા ગુણસ્થાને જયારે હોય છે ત્યારે એને પણ સુભાવ આવે, તો એ બધા સુભાવ એ વખતે એને જે બાહ્યમાં ચારિત્ર છે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર પણ, એની સભાનતાનો રાગ એને પણ કઈ ચારિત્ર નથી કહ્યું. પણ ચારિત્ર તો પોતે પોતાના સ્વરૂપમાં લીનતા અને સ્થિરતા રૂપે જે કરે છે એ ચારિત્ર છે. એટલે સ્વરૂપમાં રમણતા થાય એ ચારિત્ર છે. એટલે આવી વાત લોકોને અઘરી પડે. અઘરી તો શુકરા પડે, કોઈ વાત અઘરી હોય નહીં. ભગવાન આત્માને અઘરું શા માટે પડે? પ્રમાદ છે એટલે અઘરું પડે. બીજે બધે તો સમજાય છે, બીજી બધી વાતમાં તો ઝીણી બાબતમાં તો કેટલી બધી પંચાયત કરે છે, ત્યાં તો બધી બુદ્ધિ દોડે છે, અને અહીંયા જ આત્માની વાત આવે એટલે પ્રમાદ કરવો છે, આળસ કરવો, અને આળસ કરી અને એને ભવરા ભ્રમણ કરવા છે, બીજું શું છે? અહીં તો કહે છે કે સમ્યક જ્ઞાનની શ્રુત જ્ઞાનની પર્યાય હો તો પણ તેમાં સ્વસ્વરૂપ જે ત્રિકાળી પૂર્ણ છે તેનું જ્ઞાન થાય છે. શું કહ્યું? કે સમ્યક જ્ઞાનની, સમ્યક જ્ઞાન થાય છે, સંકિત થાય છે ત્યારે એ શ્રુત જ્ઞાનની પર્યાય છે. તો શ્રુત જ્ઞાનની પર્યાય હો તો પણ તેમાં સ્વસ્વરૂપ જે ત્રિકાળી પૂર્ણ છે તેનું જ્ઞાન થાય છે. તેમાં કોનું જ્ઞાન થાય છે? પૂર્ણ આત્માનું જ્ઞાન થાય છે. પૂર્ણ ભગવાન આત્મા શુદ્ધ છે એનું એમાં જ્ઞાન થાય છે. જે ત્રણેય કાળે રહેવા વાળું શુદ્ધ સ્વરૂપ છે એનું એમાં જ્ઞાન થાય છે. તો શ્રુત જ્ઞાનની પર્યાય, પણ એ શ્રુત જ્ઞાનની પર્યાયમાં પણ એને સ્વસ્વરૂપ કે જે ત્રિકાળી પૂર્ણ છે તેનું જ્ઞાન થાય છે અને તેમાં જગતના જેટલા દ્રવ્ય ગુણ પર્યાય છે એટલે જગતના બધા જ પદાર્થો અને આ બધું જે કંઈ જ્ઞેય છે તે બધાનું પણ જ્ઞાન થાય છે. અર્થાંત તે જ્ઞાન બધાને પી ગયું છે. પી ગયું છે એટલે કે એ જ્ઞાનનું એવું સામર્થ્ય છે, એ જ્ઞાનની જે નિર્મળ પર્યાય થઈ એનું એવું સામર્થ્ય છે કે એનાથી અનેક ગણું વિશ્વ હોય તો પણ તેને તે જાણી લે. સમ્યક જ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. તો સમ્યક જ્ઞાન શું કહેવાય? બહુ મોટી વાત છે પ્રભુ. સમ્યક જ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય છે, એનું અચિંત્ય મહાત્મ્ય છે. જેને પોતાની સર્વશક્તિનું, પરમાત્મ શક્તિનું અંતરમાં ભાન થયું તેની જ્ઞાન પર્યાયનું અદભુત ચમત્કારી સામર્થ્ય છે કે તે જગતના સમસ્ત સ્વ અને પર પદાર્થો ને દ્રવ્ય ગુણ પર્યાયને પી લે છે, જાણી લે છે. આવી વાત છે. આગળ 192 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે અનંત દ્રવ્ય ગુણ પર્યાયોના સમૂહને જે પી ગઈ છે એવી જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ આપોઆપ ઉછળે છે. શું કહ્યું? કે નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ આપોઆપ ઉછળે છે એટલે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે સ્વયં પ્રગટ થાય છે. કોઈથી નહીં, પરના આશ્રયે નથી પ્રગટ થતી. પરના આશ્રયે તો થઈ શકે જ નહીં. પરના આશ્રયે તો મલિનતાની પર્યાયો પ્રગટ થાય છે. એ પછી પરમા ગમે તે હોય, દેવગુરુ શાસ્ત્રના આશ્રયે એના લક્ષ્ય પર્યાય થાય તો પણ તે શુભભાવ છે અને એ બંધનું કારણ છે એટલે એ પર્યાયોને નિર્મળ પર્યાય નથી કહેતા, પરંતુ એને પણ મલિન જ કહી છે. અને પરદ્રવ્યના આશ્રયે જે થાય છે તો રાગ છે, શુભભાવ છે, એ બંધનું કારણ છે. પરંતુ સ્વદ્રવ્યનો આશ્રય લેતા નિર્મળથી પણ નિર્મળ, અતિ નિર્મળ, અર્થાંત વધતી વધતી નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. એમાં શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે. એવી એક પછી એક નિર્મળ નિર્મળ વધતી વધતી નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. કોના આશ્રયે? સ્વના આશ્રયે એવી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. આગળ 4 પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અરે અજ્ઞાની અનંતકાળમાં આમ ને આમ મરી ગયો, એને જીવને મારી નાખ્યો. પોતાના ચૈતન્ય ભગવાન આત્માનું લક્ષ નહીં કરી અને એવા ચૈતન્ય ભગવાન આત્માને અનેક પર્યાયોમાં એને જૂથી નાખ્યો. ક્યાં ક્યાં એ નથી ગયો? એ સાપમાં ગયો છે, નોળિયામાં ગયો છે, મચ્છરમાં ગયો છે, એ માખીમાં ગયો છે, એ નિગોદમાંથી નીકળીને અનેક જગ્યાએ ત્રસ થઈને રખડ્યો છે. એ મનુષ્ય પણ થયો, દેવ પણ થયો અને નરકમાં પણ ગયો, પણ એને ભાન ન થયું કે પોતે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક છે અને સર્વજ્ઞ સ્વભાવી છે. અને એના જ્ઞાન ભાન વગર એને એવા ચૈતન્ય ભગવાન આત્માને મારી નાખ્યો. પોતે ચૈતન્ય રત્નોનો સમુદ્ર હોવા છતાં પરથી પોતાની મોટપ બતાવવામાં એણે જીવતા જીવને મારી નાખ્યો. પોતાની મોટપ એટલે પર્યાયમાં જે મળ્યું છે એની મોટાઈ એને કરી અને જે પોતાનું સત્વ છે, તત્વ છે, પોતાનું ખરેખરું મહત્વ છે એને એણે મારી નાખ્યું. એટલે કે પર્યાયમાં એણે પોતાના સત્વનો, તત્વનો, પોતાના મહત્વનો ઇનકાર કર્યો. પોતે જે છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એનો એને ઇનકાર કર્યો. બાકી ખરેખર તો વસ્તુ જે છે તે પણ જ રહે છે ને એ ક્યાં જાય છે? એને ઇનકાર કર્યો એથી કઈ એ વસ્તુ ચાલી જતી નથી. એ કઈ ચાલી જતી નથી, અંદરમાં તો એવું જ પડ્યું છે. પણ એને એનું ભાન નથી. એને વર્તમાન પર્યાયનું લક્ષ્ય કરીને પોતાના ત્રિકાળી ભગવાન આત્માને મારી નાખ્યો. વર્તમાન પર્યાયમાં એ સુખની પાછળ ગાંડો થયો અને એમાં ને એમાં પોતાના સત્વને એને જોયું નહીં, જાણ્યું નહીં. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેસ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. અમૂલ્ય તત્વ વિચારમાં આ વાત કરી છે. રાગ વડે અને પર ચીજ વડે હું મોટો છું, હું અધિક છું. આ મકાન મોટું છે એટલે હું મોટો છું. મારી પાસે મોટો બંગલો છે, મારી પાસે 3 કાર છે એટલે હું મોટો છું. એમ પર ચીજ વડે મોટાઈ કરીને એણે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું નહીં અને એને પોતાના શુદ્ધ ભાવનું મરણ કર્યું, એમ એ ભાવ મરણ કરી રહ્યો છે. અહીં કહે છે 193 માં પાના ઉપર કે પૂર્ણ આનંદનો નાથ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય થતા નિર્મળથી નિર્મળ જ્ઞાન પર્યાયો આપો આપ ઉછળે છે, અર્થાત પ્રગટ થાય છે. જો અહીંયા નિર્મળથી નિર્મળ અને આપોઆપ એ બે વસ્તુ ઉપર ભાર છે. નિર્મળથી નિર્મળ એટલે જ્ઞાન નિર્મળ, અતિ નિર્મળ એમ નિર્મળ નિર્મળ વધતું જ જાય છે. જો શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્રના જ્ઞાનની સમજ એવો ઉઘાડ, એ જ્ઞાન નહીં, એની અહીંયા વાત નથી. પણ અહીંયા તો આત્મજ્ઞાનની, આત્મજ્ઞાન એટલે વિતરાગી વિજ્ઞાન, એ વિતરાગથી પર્યાય જે થાય છે એ આત્મજ્ઞાન વધતું જાય છે એટલે વિતરાગ વિજ્ઞાન વધતું જાય છે, દ્રઢ થતું જાય છે એમ કે છે. આત્મજ્ઞાનનો અર્થ શું? આત્મજ્ઞાન એટલે પર્યાયનું જ્ઞાન એમ નહીં, પરંતુ ત્રિકાળી દ્રવ્ય જેમાં જ્ઞાન થાય છે તે આત્મજ્ઞાન છે. જો કે જ્ઞાન પોતે છે તો પર્યાય, જ્ઞાન ગુણ છે અને એની જે પર્યાય છે એ જ પોતે ભગવાન આત્માને જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે, એવું સમ્યક જ્ઞાન થાય છે એ જ્ઞાનની પર્યાય. એટલે એને અહીંયા એમ કહ્યું કે એ પોતે છે તો પર્યાય, પણ એમાં જે જ્ઞાન થાય છે જ્ઞાન કોનું? તો કે ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્માનું એમાં જ્ઞાન થાય છે. અને એનું જ્ઞાન કરતા જ્ઞેય માત્ર એને એમાં જણાઈ જાય છે, એટલે એને એવી કૃતકૃત્યતા પ્રગટ થાય છે કે બધું જાણી લીધું, હવે કાંઈ બીજું બહારમાં કંઈ જાણવા પણ બાકી રહ્યું જ નથી. આ શું છે, આ શું છે, આ શું છે એમ પેલા બાળકને પ્રશ્નો થયા કરે ને, એવું અહીંયા જીવને થયા કરે છે. સવારના પહોરમાં પેપર વાંચવું, આ કરવું, તે કરવું, ટીવી જોવું, ન્યૂઝ લેવા, નવું શું આવ્યું, નવું શું ઇન્વેન્શન થયું, એમાં એની રૂચિ રહી છે, એની રૂચિ એમાં રહી છે. કેમ રહી છે? કેમ કે એને આત્માને જાણ્યો નથી ને, સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માને જાણ્યો નથી ને, એટલે એને બહારમાં જ બધે રૂચિ રહે છે. એક વખત ભગવાન આત્માનું જ્ઞાન કરે પછી બહારની રૂચિ આપોઆપ ટળી જાય છે. આત્મા પૂર્ણ આનંદનો નાથ પ્રભુ છે કે જેમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત બળ, અનંત શાંતિ, અનંત સુખ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત પ્રકાશ, એવી એવી અનંત શક્તિઓ છે. તથા તે એક એક શક્તિ અનંત સ્વભાવે બિરાજે છે, અનંત સ્વભાવે એક એક શક્તિ બિરાજે છે. ત્યાં કોઈ એક ગુણને બીજા ગુણની સહાય નથી, છતાં એક એક ગુણમાં બીજા અનંતા ગુણનું રૂપ છે. એ શું કહ્યું? જો આ વાત બહુ સમજવા જેવી છે. ગુરુદેવે ઘણી વાર આ વાતને સમજાવી છે, થોડી સૂક્ષ્મ વાત છે પણ સમજવા જેવી વાત છે. અનંત ગુણ એક સાથે રહ્યા છે આત્મામાં, અનંત ગુણ એક સાથે રહ્યા છે અને અનંત ગુણનું પરિણમન એક સાથે એક રૂપે અનુભવમાં આવે છે, એ વાત તો આપણે સમજ્યા છીએ. પણ અહીંયા આ એક વિશિષ્ટ વાત છે કે એક ગુણમાં બીજા ગુણનું રૂપ રહ્યું છે, એટલે એક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ રહ્યું છે. એ રીતે અનંત ગુણની અંદર બીજા ગુણનું રૂપ રહ્યું છે. એ વાત શું છે? તો કહે છે કે જ્ઞાન ગુણ છે ને, એ જ્ઞાન ગુણની અંદર અસ્તિત્વ ગુણનું રૂપ છે. અસ્તિત્વ પણ ગુણ છે અને જ્ઞાન પણ ગુણ છે. જે અસ્તિત્વ ગુણ છે તે ગુણ જ્ઞાન ગુણમાં નથી. અસ્તિત્વ ગુણ અને જ્ઞાન ગુણ બંને જુદા છે. અસ્તિત્વ ગુણ એટલે હોવાપણાનો ગુણ, હોવાપણું એ અસ્તિત્વ ગુણ. અસ્તિત્વ ગુણ છે એ જુદો, જ્ઞાન ગુણ છે એ જુદો. પરંતુ જ્ઞાન ગુણની અંદર અસ્તિત્વ ગુણનું રૂપ છે, એટલે કે જ્ઞાન ગુણ છે ને, હોવાપણે છે ને, જ્ઞાન ગુણનું હોવાપણું. એ હોવાપણું આવ્યું ક્યાંથી? તો કે એ અસ્તિત્વ ગુણનું રૂપ છે. એકને સમજીએ પછી બાકી બીજા બધાને આપણે એ રીતે છે એમ સમજી લેવા. જ્ઞાન ગુણ છે અને અસ્તિત્વ ગુણ છે, બે ગુણ છે. તો જ્ઞાન ગુણ છે, તો જ્ઞાન ગુણ છે, છે એટલે હોવાપણું, એનું અસ્તિત્વ છે ને, તો એ અસ્તિત્વ છે એ જ્ઞાન ગુણનું, એટલે કે જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. જ્ઞાન ગુણ જે છે એની અંદર અસ્તિત્વ ગુણ નથી. જ્ઞાન ગુણ જુદો અને અસ્તિત્વ ગુણ જુદા, એ બે જુદા. જે અસ્તિત્વ ગુણ છે તે કઈ જ્ઞાન ગુણ છે એમ નહીં, પણ જ્ઞાન ગુણમાં હોવાપણું છે ને, જ્ઞાન ગુણ રહ્યો છે, છે 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 એટલે એનું અસ્તિત્વ છે. એટલે એ અસ્તિત્વ છે એટલે એનો અર્થ એ થયો કે અસ્તિત્વ ગુણનું એ જ્ઞાન ગુણમાં રૂપ છે. એ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે કે જ્ઞાન ગુણ છે તેમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. જે અસ્તિત્વ ગુણ છે તે જ્ઞાન ગુણમાં નથી, પરંતુ જ્ઞાન છે છે એવું જે અસ્તિત્વ જ્ઞાન ગુણમાં છે તે અસ્તિત્વ ગુણનું રૂપ છે. તેવી રીતે જ્ઞાન ગુણમાં પ્રભુતા ગુણ કે ઈશ્વર નામનો ગુણ નથી, એ બંને ગુણ પણ એનાથી જુદા છે, કેમ કે એ બીજા ગુણો છે. પરંતુ તે જ્ઞાન ગુણમાં ઈશ્વર ગુણનું અને પ્રભુતા ગુણનું રૂપ છે, કેમ કે જ્ઞાન ઈશ્વર સ્વરૂપ છે, પ્રભુ સ્વરૂપ છે, પ્રભુતા સ્વરૂપ છે. જેનો જે સ્વભાવ છે તેની મર્યાદા શી હોય? એની કોઈ મર્યાદા નથી. સ્વભાવની કોઈ મર્યાદા હોય? સ્વભાવ તો સ્વભાવ પૂર્ણપણે જ હોય, એને સ્વભાવમાં કઈ મર્યાદા હોય નહીં. આ વાત અહીંયા સમજાવી છે અને એ વાત આગળ પણ જીવ વધારે સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તને ખબર નથી, ભગવાન આત્મા પોતે પરિપૂર્ણ પ્રભુ છે. તે એક એક ગુણે પરિપૂર્ણ છે, દરેક ગુણ પૂર્ણપણે છે, કોઈ ગુણ અધૂરો નથી, કોઈ અવિકસિત છે એમ પણ નથી, પૂર્ણ છે. બધી વાતે ભગવાન આત્મા પૂર્ણ છે, પરિપૂર્ણ છે, એ કોઈ વાતે અધૂરો નથી. એને કોઈ વસ્તુ બહારથી લેવા જવું પડે એમ નથી, બહારથી એને જ્ઞાન પ્રાપ્ત કરવા જવું પડે એમ પણ નથી. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અનંત ગુણો એ જ રીતે બધા પરિપૂર્ણ છે, છતાં એક એક ગુણ ભિન્ન ભિન્ન છે. બધા ગુણો છે અને એ દરેકે દરેક ગુણ જુદો જુદો છે, એ એક રૂપે પરિણમે છે એમ કહીએ છીએ, ત્યારે ખરેખર તો એ એક રૂપ પરિણમન અનુભવમાં આવે છે. દરેક ગુણનું પરિણમન તો સ્વતંત્ર એક રૂપે એના રૂપે થાય છે, છતાં જયારે અનુભવાય છે ત્યારે આપણને એ અનંતનું પરિણમન એક રૂપે અનુભવાય છે. એટલે એક એક ગુણ ભિન્ન ભિન્ન છે, એક ગુણને બીજા ગુણની કોઈ સહાય નથી, મદદ નથી, કાંઈ એક ગુણને કારણે બીજો ગુણ છે એમ પણ નથી. દરેક ગુણ સ્વતંત્ર રીતે રહ્યા છે, દરેક ગુણનું સ્વતંત્ર પરિણમન છે. એક ગુણ બીજા ગુણને નિમિત્ત હો, પણ નિમિત્ત શું કરે? નિમિત્ત કાંઈ ઉપાદાનમાં જતું નથી. એટલે એક ગુણ બીજા ગુણનું કાંઈ કરતો નથી, છતાં દરેક ગુણનું રૂપ બીજા બધા ગુણમાં છે. દરેક ગુણનું રૂપ બીજા બધા ગુણમાં છે. જ્ઞાન છે છે એમ કહ્યું ને, એટલે એ હોવા પણ છે એમ. જ્ઞાનનું અસ્તિત્વ પોતાથી છે, જ્ઞાનનું વસ્તુત્વ છે એ પણ પોતાથી છે, જ્ઞાન પોતાથી કરતા છે અને એમ એ જ્ઞાનનું પરિણમન છે. જ્ઞાન પોતે પોતાથી રહેલો છે એટલે જ્ઞાનનું અસ્તિત્વ પોતાથી છે, જ્ઞાનનું વસ્તુત્વ પોતાથી છે, જ્ઞાન પોતાથી કરતા છે. આમ અસ્તિત્વ વસ્તુત્વ કરતા ગુણ તો ભિન્ન ભિન્ન છે, પણ જ્ઞાનમાં તેમનું રૂપ છે. આ રીતે અનંત ગુણમાં પ્રત્યેકમાં અનંત ગુણનું રૂપ છે ને, આવો અનંત ગુણ સમુદ્ર ભગવાન આત્મા છે. તેનું જેણે અંતર્મુખ થઈને જ્ઞાન કર્યું છે તે બધાને પી ગયો છે એમ કહે છે. આગળ 194મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાન ગુણમાં સર્વજ્ઞ સ્વભાવનું રૂપ છે. સર્વજ્ઞ શક્તિ ભિન્ન છે, પણ જ્ઞાન ગુણમાં સર્વજ્ઞ શક્તિનું રૂપ છે. તેવી રીતે જ્ઞાન ગુણમાં આનંદ સ્વભાવનું રૂપ છે. આનંદ ગુણ જુદો છે, જ્ઞાન ગુણમાં આનંદ ગુણ નથી, પણ અનંત આનંદ સ્વભાવનું રૂપ જ્ઞાન ગુણમાં છે. એટલે તો જ્ઞાનમાં એ આનંદનો અનુભવ થાય છે ને. આનંદનો અનુભવ કરનાર તો કોણ છે? એ જ્ઞાનની પર્યાય જ એને જાણે છે ને. આવો અદભુત નિધિ ભગવાન ચૈતન્ય રત્નાકર આત્મા છે, જેમાં અનંત અનંત ચૈતન્ય ગુણ રત્નો ભર્યા છે. એવા આત્માનું ભાન થતા, એવા આત્માનું જ્ઞાન થતા, એને જેવો છે તેવો જાણતા, જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માનું જ્ઞાન થતા, જ્ઞાનની પર્યાય સ્વને તો જાણે છે પણ સાથે એ પરને પણ જાણે, કે જાણીને પી ગઈ હોય એને, બધાને એને જાણી લીધું હોય એવી એ જ્ઞાનની પર્યાય આપોઆપ પ્રગટ થાય છે. અર્થાંત તે નિર્મળથી નિર્મળ પર્યાયની સ્વપરને જાણવાની સહજ શક્તિપણે ખીલી હોય છે એમ અહીંયા કહે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. આવતી વખતે આ શ્લોક ઉપર વધુ વિસ્તાર આપણે સમજીશું.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જય તે પ્રણમો પદ દેવર તે જય તે.